समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका सहित एनो स्वाध्याय चाले छे। एमा परिशिष्टमा कस 247 पछी टीका छे अने टीकाना बीजा भागमा 14 बोल छे एनो स्वाध्याय आपणे करी रह्या छीए। 12 બોલનો સ્વાધ્યાય પૂરો કર્યો છે, 13મો અને 14મો બોલ આપણે કર્યો છે। હવે એમાંથી 13મા બોલ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે કરી રહ્યા છીએ, તે સમજી રહ્યા છીએ। તો પ્રવચન રત્નાકર ભાગ 10મો પાન નંબર 399 ત્રીજો પેરેગ્રાફ, આ નિત્યનો બોલ છે। નિત્ય અને અનિત્ય, 13મો બોલ નિત્યનો છે, 14મો બોલ અનિત્યનો છે। તો એમાં આ ત્રીજો પેરેગ્રાફ આપણે કર્યો છે એનું સહેજ પુનરાવર્તન કરીએ અને પછી આગળ વિસ્તાર સમજીએ। ગુરુદેવ કહે છે, વસ્તુપણે ધ્રુવ નિત્ય હોવા છતાં, વસ્તુપણે ધ્રુવ નિત્ય હોવા છતાં આત્મા પર્યાયે અનિત્ય છે, પરંતુ અનિત્યને નહીં ઈચ્છનારા અનિત્ય વડે નિત્ય ખંડ ખંડ થઈ જાય છે એમ માનીને અનિત્યને છોડી દે છે। આ રીતે પર્યાયનો અભાવ કરીને અજ્ઞાની પોતાનો નાશ કરે છે, અનિત્યને છોડી દે છે। અનિત્ય તો પર્યાય છે, પર્યાયને છોડી દે છે। પર્યાયને છોડી દેવી એટલે પર્યાયને ન માનવી, પર્યાય છે જ નહીં, માત્ર પોતાનું નિત્ય જે ધ્રુવ સ્વરૂપ છે એને જ માનવું, એમ એ અનિત્યને છોડી દે છે। અનિત્યને છોડી દેતા પોતાનો એક અંશનો એને ઇનકાર થઈ જાય છે। ગુરુદેવ કહે છે કે આ રીતે પર્યાયનો અભાવ કરીને અજ્ઞાની પોતાનો નાશ કરે છે, અજ્ઞાનીને એકાંતે નિત્યપણાનો એકપણાનો અભ્યાસ છે, એકાંતે નિત્યપણાનો એકપણાનો અભ્યાસ છે। તે બદલતી પર્યાયને જોઈને આ હું નહીં એમ પર્યાયને છોડી દઈને તે પોતાનો નાશ કરે છે, કેમ કે પર્યાય રહિત કોઈ દ્રવ્ય હોતું જ નથી। તો હવે આગળ ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે અરે ભાઈ, અવસ્થાપણે વસ્તુ પલટતી ન હોય તો અજ્ઞાનનો નાશ કરી જ્ઞાન પ્રગટ કરવાનું ક્યાં રહ્યું? પર્યાય હોય છે, પર્યાયનું હોવા પણ ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, કોઈ પણ વસ્તુ છે એની સમય સમયની પર્યાય પલટતી અવસ્થા એ ન હોય તો શું થાય? વસ્તુ અવસ્થાપણે પલટતી ન હોય તો પછી અજ્ઞાનનો નાશ કરીને જ્ઞાન પ્રગટ કરવાનું ક્યાં રહ્યું? અજ્ઞાનરૂપ અવસ્થા હતી, એમાંથી જ્ઞાનરૂપ અવસ્થા પણ ન થાય। દુઃખથી મુક્ત થાઓ ભગવાનના એવા ઉપદેશની સાર્થકતા શું રહી? એટલે કે તીર્થંકર ભગવાને જે ઉપદેશ આપ્યો કે દુઃખથી મુક્ત થાઓ અને પરમ સુખને પ્રાપ્ત કરો, તો એવું થતું હશે ત્યારે કહ્યું હશે ને? એવું ન થતું હોય તો ભગવાન કહે નહીં, ભગવાનનો એવો ઉપદેશ નીકળે નહીં, ભગવાનની એવી વાણી નીકળે નહીં। એટલે દુઃખની અવસ્થા પલટી અને સુખની અવસ્થા થતી હોય ત્યારે કહ્યું હોય ને? એટલે એનો અર્થ એમ છે કે પર્યાય બદલાય છે, કે અવસ્થાનું પલટવું એ હોય હોય ને હોય જ છે, એનો તમે ઇનકાર કરી શકો નહીં। એનો નિષેધ કરી શકાય નહીં. દુઃખથી મુક્ત થાઓ એનો અર્થ જ એ છે કે જીવ વર્તમાન અવસ્થામાં દુઃખી છે અને તે અવસ્થા પલટીને પરમ સુખની દશા થઈ શકે છે. પોતે અનંત આનંદનો કંદ પ્રભુ છે એમ સ્વીકારી અંતરદ્રષ્ટિ કરતા જ દુઃખ અને મલિનતા જે છે તે પલટી જાય છે, એ બધું બદલાઈ જાય છે. આમ પર્યાયથી પલટવું એ તો દ્રવ્યનું પોતાનું સહજ સ્વરૂપ છે. ગુણ અપેક્ષાએ જેટલા છે તેટલા જ રહેશે, પણ પર્યાયનો વિચાર કરીએ તો એક પછી એક નવી નવી પર્યાય થાય છે. પર્યાય ક્રમમાં થાય છે, ગુણ એક સાથે રહ્યા છે. અનંત પર્યાય છે અને અવસ્થા પલટે છે, દુઃખમાંથી સુખની અવસ્થા થાય છે. આ બધાનો વિચાર કરતા પર્યાયનો નિષેધ કરી શકાય નહીં. અને પર્યાયની અંદર તો અનુભવ થાય છે, જે અનુભવ થાય છે, જે જાણપણું થાય છે, જે જ્ઞાન થાય છે, એ પણ પર્યાય જ છે. સમય સમયે બદલતી જ્ઞાનની પર્યાય એ જીવને માટે મુખ્ય વસ્તુ છે. એના દ્વારા જ જીવ પોતે બધું જાણે છે, અનુભવે છે. તો એનો જ સ્વીકાર ન કરે, પોતાની પર્યાયનો જ સ્વીકાર ન કરે, એ તો મોટામાં મોટું મિથ્યાત્વ થયું. એટલે પર્યાય વિનાનો પોતે છે, પર્યાયને છોડી દે તો પોતે એક સરખો એકરૂપ રહી શકે, આ બધી મિથ્યા માન્યતા છે. પોતે દ્રવ્યથી અને પર્યાયથી એમ બંને રૂપે છે, આ પહેલા એને સ્વીકારવું જ પડે. એટલે પોતાનો નિત્ય અંશ છે, એની સાથે પોતાનો બદલાતો અંશ પર્યાય પણ છે, છે અને છે. અને એ અંશનો સ્વીકાર કરતા પોતાના નિત્યપણાનો એમાં કંઈ અસ્વીકાર થઈ જાય કે નિત્યપણું ચાલ્યું જાય કે ખંડિત થઈ જાય એવું બનતું નથી. એટલે વસ્તુના સ્વરૂપને અનેકાંત દ્વારા સમજવામાં આવે કે દ્રવ્યથી પોતે નિત્ય છે અને બદલાતી અવસ્થા એટલે પર્યાયથી એ અનિત્ય પણ છે, તો બધું જેમ છે તેમ પોતાનું સ્વરૂપ સમજમાં આવી જાય છે. અહીંયા કહે છે કે ભાઈ, પલટતી પર્યાયને જોઈને હું ખંડ ખંડ થઈ ગયો એમ માની આ અનિત્ય પર્યાય હું નહીં એમ અનિત્યને છોડી દઈને અજ્ઞાની પોતાનો નાશ કરે છે. કેમ કે વસ્તુનું તો સહજ જ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. દરેક વસ્તુનું સ્વરૂપ દ્રવ્ય અને પર્યાય એમ થઈને છે. એકલું દ્રવ્ય અને પર્યાય નહીં એમ નહીં, પણ દરેક વસ્તુનું સ્વરૂપ સહજ રીતે જ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. એટલે આત્માનું પણ એવું જ સ્વરૂપ છે. અહીં અનિત્ય પર્યાય હું નહીં એમ માનનાર વાસ્તવમાં તો પોતાનો નાશ કરે છે. એ પર્યાયને નહીં માનીને પોતાનો નાશ કરે છે. કંઈ પર્યાયને માનવાથી એનો આશ્રય થઈ જાય એવી વાત તો છે નહીં. પર્યાય છે તો છે, પર્યાય છે તો છે, પણ પોતાના નિત્ય સ્વરૂપને સ્વીકારે અને પર્યાય પણ છે અને આશ્રય કરવા લાયક નિત્ય પોતાનું ગૃહ સ્વરૂપ છે એમ સાચી માન્યતા કરે તો એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળતા એને સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ થાય છે. અહીંયા ગુરુદેવ સમજાવે છે કે અહીં અનિત્ય પર્યાય હું નહીં એમ માનનાર પોતાનો નાશ કરે છે એમ કહીને પર્યાયનો આશ્રય કરાવવો છે એમ વાત નથી. એટલે કે અમે એમ નથી કહેવા માંગતા કે ભાઈ આ પર્યાય છે એટલે તું પર્યાયનો આશ્રય કર, એ માટે કંઈ આ કહેવામાં આવ્યું છે એમ નથી. એમ પર્યાયનો આશ્રય તો એને અનાદિથી છે ને તેથી તો તે મિથ્યા દ્રષ્ટિ છે. પર્યાયનો આશ્રય એને છે એટલે એ પોતે પર્યાયનું લક્ષ કરીને જ રહ્યો છે. જો એને પોતાના નિત્ય સ્વરૂપનો સાચો સ્વીકાર કરી અને એનો આશ્રય કર્યો હોત અને પર્યાય છે તો છે ભલે રહી એમ એને શ્રદ્ધા કરી હોત તો એ સમ્યક દ્રષ્ટિ થયો હોત. એટલે પર્યાયના આશ્રય તો એ રહ્યો જ છે. અમે કાંઈ એને પર્યાયનો આશ્રય કરાવતા નથી. ગુરુદેવ એમ કહે છે કે અમે જ્યારે આ વાત કરીએ કે ભાઈ અનિત્ય એવી પર્યાય છે અને વસ્તુનું સ્વરૂપ જે છે એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, એટલે તું દ્રવ્ય અને પર્યાય બંનેને માન. એમ જયારે કહીએ છીએ તો અમારે પર્યાયનો પક્ષ લઈને તને એમ નથી કેવું કે તું પર્યાયનો આશ્રય કર, અમે તો એમ કહીએ છીએ કે પર્યાય છે, પર્યાયને તું સ્વીકાર, દ્રવ્યને સ્વીકારે છે તો પર્યાયને પણ સ્વીકાર, કેમ કે બંને મળીને તારું સ્વરૂપ છે. અમારે તને કઈ પર્યાયનો આશ્રય કરાવવો છે એમ વાત નથી. અને બીજી વાત કે તને તો પર્યાયનો જ આશ્રય છે, દ્રવ્યને જાણ્યા વિના તારી દ્રષ્ટિ તો પર્યાય તરફ જ રહી છે, તું તો પર્યાયને આધીન થઈને જ રહ્યો છે, તારું લક્ષ ત્યાં ને ત્યાં જ રહે છે, બદલતી અવસ્થા સિવાય તું બીજું કાંઈ જોતો જ નથી. પોતાના ધ્રુવ સ્વરૂપનો તે ક્યારે વિચાર કર્યો? તે કહે છે કે ભાઈ તને તો અનાદિથી એ જ છે. અહીં તો વસ્તુ સહજ જ દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે એમ જ્ઞાન કરાવવું છે, અને એમ જ્ઞાન કરાવીને તેને દ્રવ્ય સામાન્યનો નિત્યપણાનો, દ્રવ્ય સામાન્યનો નિત્યપણાનો એટલે દ્રવ્ય સામાન્ય નિત્યપણે જ છે, એ જે એકાંતે એને લઈ લીધું છે તે એવો એકાંત છોડાવવો છે કે ભાઈ એકાંતે નહીં, દ્રવ્ય સામાન્ય નિત્ય છે બસ, બીજું કાંઈ નહીં એમ નહીં, એટલે એવા એકાંતને છોડાવવાની વાત છે. કરુણા કરીને ગુરુદેવ કહે છે કે ભાઈ નિશ્ચય દ્રષ્ટિવંત દ્રવ્ય દ્રષ્ટિવંતને પણ પર્યાયનું યથાતથ્ય જ્ઞાન હોય છે, જેને દ્રવ્ય દ્રષ્ટિ થઈ છે, સમ્યક દ્રષ્ટિ થયો છે, જ્ઞાની છે, નિશ્ચય દ્રષ્ટિવંત છે, એને પણ પર્યાય જેમ છે તેમ જણાય છે અને શ્રદ્ધવામાં આવે છે, પર્યાયને પર્યાય તરીકે એ જાણે છે, માને છે. એમ નથી કે પર્યાયનો અભાવ કરીને પર્યાય છે જ નહીં એમ એને હોય, એવું નથી. એટલે પર્યાયનું યથાતથ્ય જ્ઞાન હોય છે. સમય સમયે પ્રવૃત્તિ અવસ્થા એનો અસ્વીકાર કેવી રીતે થાય? એટલે જ્ઞાની પણ એવા પર્યાયનો અસ્વીકાર કરતો નથી અને એવા પર્યાયનો અભાવ ઈચ્છતો નથી. પાના નંબર 401 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે આ જ્ઞાન માત્ર ભાવ અનિત્ય જ્ઞાન વિશેષો વડે પોતાનું નિત્ય સામાન્ય જ્ઞાન ખંડિત થઈ ગયું માનીને, શું કહ્યું કે આ જ્ઞાન માત્ર ભાવ એટલે આત્મા અનિત્ય જ્ઞાન વિશેષો એટલે પર્યાયો, એના વડે પર્યાયો વડે પોતાનું નિત્ય સામાન્ય જ્ઞાન ખંડિત થઈ ગયું. કેમ કે દરેક સમયે જે બદલાય છે ને પર્યાય, એ પર્યાયો રૂપે થતા પોતે ખંડ ખંડ થઈ ગયો, પોતાનું જ્ઞાન ખંડિત થઈ ગયું એવું માનીને, આ હું એક રૂપ રહેવા માંગુ છું એમાં આ પલટતી વિશેષ દશા શું, એવી પલટતી વિશેષ દશા ન હોવી જોઈએ, એ હું નહીં એમ માનીને પોતાની હયાતીનો અજ્ઞાની નાશ કરે છે. પોતાની નિત્ય હયાતી છે એને એ જાણતો નથી, અને આ જ્ઞાન વિશેષો એટલે જે પર્યાય છે એને જાણીને એ એમ સમજે છે કે એ જ્ઞાન વિશેષો એ પર્યાયો દ્વારા પોતાનું નિત્ય સામાન્ય જ્ઞાન ખંડિત થઈ જાય છે, એટલે પોતાની એકરૂપતા ખંડિત થાય છે એવું ઊંધું માનીને વાસ્તવમાં એ પર્યાયનો નિષેધ કરતા એ પોતાનો નાશ કરે છે. આ અજ્ઞાનીની વાત થઈ તો કહે છે કે ત્યારે ધર્મી જ્ઞાની પુરુષ પોતાને જ્ઞાન સામાન્ય રૂપથી નિત્યપણે પ્રકાશતો, ધર્મી જ્ઞાની પુરુષ પોતાના સ્વરૂપને જાણે છે, પોતાનો જ્ઞાન સ્વભાવ છે, તો પોતાના જ્ઞાન સામાન્ય રૂપથી નિત્યપણે પ્રકાશતો અર્થાંત પર્યાયપણે વિશેષતા હો તો ભલે રહી, પર્યાયપણે વિશેષતા છે એનો એને અસ્વીકાર નથી, પણ પોતે તો જ્ઞાન સામાન્ય રૂપથી નિત્યપણે છે 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 એવું એ શ્રદ્ધો માનતો પ્રકાશતો, હું તો દ્રવ્યરૂપથી ત્રિકાળ ધ્રુવ એક રૂપ નિત્ય છું, મારા નિત્યપણાને કોઈ આંચ નથી એમ પોતાને નિત્ય સ્વરૂપે પ્રકાશતો થતો અનેકાંત દ્રષ્ટિ વડે પોતાને જીવિત રાખે છે. નાશ પામવા દેતો નથી. અનેકાંતને જે માને છે એવા સ્યાદવાદી ધર્મીને નિત્ય અને અનિત્યપણું જેમ છે તેમ જણાય છે, સમજાય છે, દ્રષ્ટિગોચર થાય છે, જ્ઞાનગોચર થાય છે, તે પર્યાયમાં અનિત્યતા દેખતો હોવા છતાં વસ્તુએ હું નિત્ય છું એમ નિત્યપણાના અંતર અનુભવ દ્વારા તે પર્યાયમાં નિરાકુ શાંતિને પ્રાપ્ત થાય છે. આ રીતે નિત્યતાની વાત કરી, પોતાના નિત્ય સ્વરૂપનું હોવાપણું, એની દ્રઢતા, હું એમ જ છું એમ કરતા દ્રષ્ટિ સ્વરૂપ તરફ જાય છે એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ થાય છે એટલે આકુલતા વિનાની નિરાકુળ શાંતિનો અનુભવ થાય છે, આનંદનો અનુભવ થાય છે. પોતે પરટતી પર્યાયનું જ્ઞાન કરે છે પણ પોતે એ પલટતી દશાને કારણે ખંડ ખંડ થઈ જાય છે એવું માનતો નથી. પોતે અનિત્ય એવી પર્યાયને જાણે છે તે છતાંય પોતાના નિત્ય ધ્રુવ સ્વરૂપને એ છોડતો નથી. એ રૂપ હું છું એવી દ્રઢતા કરે છે અને પોતાના નિત્ય સ્વરૂપની દ્રઢતા થતાં જીવને પછી એક જ પુરુષાર્થ ઉપડે કે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ. કેમ કે પોતે નિત્ય છે એવો નિર્ણય થતાં એ વિચાર કરે છે કે હું નિત્ય છું, હું અવિનાશી છું, એક સરખો રહું છું, તો પછી અનંત કાળ સુધી મારે કઈ રીતે રહેવું જોઈએ? જે નિત્ય છે, કાયમ રહેવાનું છે, તો એ કઈ રીતે હોવું જોઈએ અને કઈ રીતે રહેવું જોઈએ? આ જે મનુષ્યની પર્યાય કે પિયતની કે દેવની પર્યાય જે કઈ પર્યાય થાય એ તો બધું પર્યાયમાં થયું. એ વખતે પણ પોતાનું નિત્ય સ્વરૂપ ધ્રુવ સ્વરૂપ છે, એ વખતે પણ પોતાનું શુદ્ધ નિત્ય ધ્રુવ સ્વરૂપ છે, તો પછી એવા સ્વરૂપે જ કેમ પોતે ન રહે? જેને એક વખત નિત્યનો નિર્ણય થાય છે એને આ રીતે પુરુષાર્થ ઉપડે છે. બીજી વાત કરીએ તો શરૂઆતમાં પણ માત્ર એટલો જ એ નિર્ણય કરે કે પોતે નિત્ય છે અને અવિનાશી છે, એટલો જ એ નિર્ણય કરે તો પછી એને એ વાતનો પણ નિર્ણય થઈ જાય છે કે જો નિત્ય છું ને અવિનાશી છું તો પુનર્જન્મ છે જ, મારો બીજો જન્મ તો થશે જ. અત્યારે આ મનુષ્યની પર્યાય છે તો બીજી વખતે મનુષ્યની પર્યાય થાય, ત્રીજી વખતે કદાચ થાય, પણ કેટલી વખત મનુષ્યની પર્યાય થશે? અને આવું ને આવું જ બધું કેટલી વખત મળશે? આવું ને આવું ન પણ મળે, ઇરેન્જમાં પણ જવાનું થાય. અને જરાક જો એ બુદ્ધિશાળી છે તો વિચાર કરશે કે મનુષ્યો કરતા અનંત ગુણા નારકી છે અને નારકી કરતા અનંત ગુણા દેવ છે અને દેવ કરતા અનંત ગુણા તિર્યંત છે. તો જો રેશિયોનો વિચાર કરીએ તો પ્રપોર્શન વાઇઝ તો એને ખ્યાલ આવી જાય કે મનુષ્યમાં જવાના ચાન્સીસ તો બહુ ઓછા છે, બહુ જ ઓછા છે. તો પછી મારો પુનર્જન્મ છે અને બીજા જન્મમાં મને મનુષ્યમાં જવાના ચાન્સ બહુ જ ઓછા છે તો હું દુઃખી થઈશ. એટલે આ રીતે વિચાર કરે તો પણ એ ધર્મ તરફ વળે, કે પોતાના નિત્ય સ્વરૂપનો સ્વીકાર કરવાથી જ એને ધર્મની દ્રષ્ટિ થાય. બૌદ્ધની જેવી દ્રષ્ટિ છે એવી દ્રષ્ટિ રાખવાથી એ આ ભાવ પૂરતો વિચાર કરશે, આ ભાવની શાંતિનો વિચાર કરે, પણ પછી બીજા ભાવ માટે એ કાંઈ વિચાર કરતો જ નથી. એટલે જૈન દર્શનમાં જો કોઈ મુખ્ય વાત હોય તો એ આ છે કે આત્મા અવિનાશી છે અને પછી અવિનાશી છે એની સાથે નિત્યપણાની વાત કરી એટલે તમારા પુરુષાર્થ માટે એક મોટી વાત મળી કે પોતે અવિનાશી છે એટલું જ નહીં પણ પોતાનું જે સ્વરૂપ છે એ બદલાતું નથી, એ ધ્રુવ એવું ને એવું છે, એ શુદ્ધ છે, સિદ્ધ સમાન છે. એટલે એને એક શાંતિ થઈ જાય છે કે મારું સ્વરૂપ હજી સુધી ગમે તે પર્યાયમાં ગયો, હું સાપ થયો, નોળિયો થયો, કાચિંડો થયો, તો પણ મારું સ્વરૂપ હજી બદલાયું નથી, મારું સ્વરૂપ સિદ્ધ સમાન હજી એવું ને એવું રહ્યું છે. આ નિત્યતાનો વિચાર કરે એટલે એને અંદરમાંથી થાય કે ના ના, મારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, હું હજી મારા એવા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી શકું એવો જ છું. ભગવાનની દિવ્ય ધ્વનિમાં એ વાત આવી કે હું સિદ્ધ સમાન છું એટલે પછી એને શાંતિ થઈ જાય છે કે ના, મારું સ્વરૂપ તો એમ જ છે, હવે એવા સ્વરૂપને હું કેમ કરીને પ્રાપ્ત કરું? કેમ કે હું અવિનાશી છું, કાયમ રહેવા વાળો છું, તો આ બધી અનેક પ્રકારની પર્યાયોમાં દુઃખી થવાની મારે શું જરૂર છે? હું શા માટે સિદ્ધની પર્યાયને પ્રગટ ન કરું? આ રીતે સામાન્ય જીવ પણ નિત્યપણાનો વિચાર કરે તો એ ધર્મના માર્ગે વળી શકે છે. અહીંયા તો આપણે વધારે સૂક્ષ્મતાથી વાત કરી રહ્યા છીએ કે ભાઈ, તું નિત્ય અને અનિત્ય બંનેનો સ્વીકાર કરે છે તો જ તને તારા વાસ્તવિક સ્વરૂપનો ખ્યાલ આવે છે કે આત્મા નિત્ય છે, અનંત ગુણનો પિંડ છે, અને એ અનંત ગુણ છે તો એનું પરિણામ પણ છે. આવું નિત્યપણું જે છે એને જાણવા વાળી એક સમયની પર્યાય છે તે વર્તમાન છે, અને એવી એક પછી એક વર્તમાન પર્યાય થઈ રહી છે. એ પર્યાયનો નાશ થાય છે છતાંય પોતાનો નાશ થતો નથી. પર્યાયનો નાશ થાય છતાંય કાંઈ પોતાનો નાશ થતો નથી, એટલે અનિત્યનો સ્વીકાર કરવા છતાં નિત્યનો નાશ થતો નથી. અને બીજી વાત કે એ નિત્ય છે એવું જાણવા વાળી એ પર્યાય છે, એટલે અનિત્યનો સ્વીકાર તો કરવો જ રહ્યો. પલટતી અવસ્થાને નહીં માનીએ, પલટતી અવસ્થા એટલે પર્યાયને નહીં માનીએ તો પોતાના સ્વરૂપને નથી માનતા એમ થઈ જશે. એ પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે, દ્રવ્ય અને પર્યાય બંને સહિત પોતાનું સ્વરૂપ છે, એટલે એનો અભાવ નહીં કરી શકાય, એને જેમ છે તેમ સમજવું જોઈએ. એ વાત ગુરુદેવે અહીંયા કરી કે જે ધર્મી છે એ નિત્ય અને અનિત્ય જે છે એને જેમ છે તેમ એ જાણે છે, એને જ્ઞાનમાં એ રીતે જણાય છે, અને પર્યાયમાં અનિત્યતા દેખતો હોવા છતાં વસ્તુએ હું નિત્ય છું એમ નિત્યપણાના અંતર અનુભવ દ્વારા, જો નિત્યપણાનો પહેલો સ્વીકાર, દ્રઢતા અને પછી નિત્યપણાનો અંતર અનુભવ, એવા પોતાના ધ્રુવનું લક્ષ્ય કરતા એને એ ખ્યાલમાં આવે છે કે પોતે નિત્ય છે, એવો અંતર અનુભવ થાય છે. અને એવો અંતર અનુભવ થાય છે ત્યારે પર્યાયમાં નિરાકુળ શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. આવી આ સૂક્ષ્મ વાત છે. તો આ રીતે 13મો બોલ પૂરો થયો. હવે 14મો બોલ. 14મો બોલ આપણે વાંચી અને સામાન્ય અર્થ સમજ્યા છીએ કે અનિત્યનો બોલ છે. આત્મા દ્રવ્યથી નિત્ય છે અને પર્યાયથી પલટાય છે, તો પર્યાયથી અનિત્ય છે, એ પણ આત્માનું સ્વરૂપ છે. તો અહીંયા મુખ્યતા અનિત્યની કરીને વાત કરી છે. 14મા બોલમાં આચાર્ય ભગવાન કહે છે કે વળી જ્યારે તે જ્ઞાન માત્ર ભાવ નિત્ય સામાન્યનું ગ્રહણ કરવા માટે, એટલે કે પોતે નિત્ય સામાન્ય છે એવું પોતાને દ્રઢ થયું છે, એવું વધારે દ્રઢ કરવું છે, એટલા માટે અનિત્ય જ્ઞાન વિશેષોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે. નિત્ય સામાન્યનું ગ્રહણ કરવું છે, બસ હું નિત્ય સામાન્ય છું, બસ એ જ એને અંદરમાં થઈ ગયું છે, એટલે એમાં એ ભૂલ કરી બેસે છે કે હું અનિત્ય નહીં. ભાઈ તું નિત્ય છો એ વાત બરાબર, પણ એમાં તું અનિત્યનો ત્યાગ કરી દે, અનિત્ય નહીં એ વાત નહીં ચાલે. એટલે કહે છે કે જ્યારે જ્ઞાન માત્ર ભાવ નિત્ય સામાન્યનું ગ્રહણ કરવા માટે અનિત્ય જ્ઞાન વિશેષોના ત્યાગ વડે પોતાનો નાશ કરે છે, અર્થાંત જ્ઞાનના વિશેષોનો ત્યાગ કરીને પોતાને નષ્ટ કરે છે, ત્યારે તે જ્ઞાન માત્ર ભાવનું જ્ઞાન વિશેષ રૂપથી એટલે પર્યાયથી અનિત્યપણું પ્રકાશતો થકો અનેકાંત જ તેને પોતાનો નાશ કરવા દેતો નથી. કે ભાઈ તારું અનિત્ય સ્વરૂપ પણ છે, અનિત્ય એટલે જ એ ક્ષણિક, જે નિત્ય રહેતું નથી એવું, એ પર્યાય રૂપ, એ એક સમયનું જ એ સ્વરૂપ છે. એવું એક સમયનું હોવું અને બીજા સમયે ન હોવું એવું પણ પોતાનું સ્વરૂપ છે, તો એમાં કંઈ પોતાનો નાશ થઈ જતો નથી, એ વાત અનેકાંત સમજાવે છે. ગુરુદેવ કહે છે કે શું કહ્યું આ, કે જ્ઞાન માત્ર વસ્તુ આત્મા તો નિત્ય અનિત્ય રૂપ છે, પરંતુ અજ્ઞાની જીવ નિત્ય જ્ઞાન સામાન્યને ગ્રહણ કરવા અનિત્ય જ્ઞાન વિશેષોનો ત્યાગ કરી દે છે. એટલે શું? એટલે કે ક્રમે પ્રગટ થતા આ અનિત્ય જ્ઞાન વિશેષોથી મને શું કામ છે? અનિત્ય એવી આ બદલતી એવી આ પર્યાયોથી મને શું તાત્પર્ય છે, શું કામ છે? એ મારે માટે કાંઈ કાર્યકારી નથી એવી અજ્ઞાનીની માન્યતા છે.
એમ માને છે કે મને તો એક નિત્ય જ્ઞાન સામાન્યનું જ ગ્રહણ હોય, બીજું કાંઈ હોય નહીં, એ જ મારે માટે ઈષ્ટ છે. મને તો એક નિત્ય જ્ઞાન સામાન્યનું ગ્રહણ જ ઈષ્ટ છે એમ માનીને અજ્ઞાની પોતાના અનિત્ય જ્ઞાન વિશેષોનો ત્યાગ કરી દે છે અને એ રીતે તે પોતાનો નાશ કરે છે. અનાદિનું પર્યાય અપેક્ષા એ ક્ષણે ક્ષણે વસ્તુનું બદલવું એ તો સહજ છે. કોઈ પણ દ્રવ્યનું એની સ્થિતિનું પલટવું એ તો સહજ છે. એટલે કહે છે કે અનાદિનું પર્યાય અપેક્ષા એ ક્ષણે ક્ષણે વસ્તુનું બદલવું એ તો સહજ છે. અનિત્ય જ્ઞાન વિશેષોનું થવું એ જ્ઞાનનું સહજ છે. જ્ઞાનની પર્યાયનું પલટવું, દરેક સમયની જ્ઞાનની પર્યાય જુદી જુદી હોય છે, તો એવો એ જ્ઞાનનો સ્વભાવ છે, એ જ્ઞાનનું ભવન છે, જ્ઞાનનું પરિણમન છે. એટલે જ્ઞાન વિશેષોનું થવું અને એ જ્ઞાન વિશેષો કાયમ એક સરખા રહેતા નથી, એ બદલાય છે. અને બદલાય છે તો કેટલી ઝડપથી બદલાય છે તેનું માપ આપણે નક્કી કર્યું કે એક સમય માત્ર માટે એ રહે છે, બીજા સમયે એ જ્ઞાનની પર્યાય જુદી છે, ત્રીજા સમય જુદી છે, ચોથા સમય જુદી છે, એક પછી એક બધી બદલાય છે. ભલે એક સરખી પણ હોય, કેટલીક પર્યાયો એક સરખી લાગે, છતાં પણ એને આપણે કાળની સાપેક્ષતાએ સમજીએ છીએ. એટલે એક સમયની એની અવસ્થા માનીએ છીએ અને એક સમયનું જ એનું હોવાપણું છે. બીજા સમયે એ નવી ઉત્પન્ન થાય છે, પણ એ પણ જ્ઞાનની પર્યાય કદાચ પહેલી પર્યાય જેવી જ છે. તે છતાંય આપણે એના અસ્તિત્વને એક સમયનું અસ્તિત્વ કહીએ છીએ, એટલે એ નિત્ય નથી, અનિત્ય છે. તો એવા અનિત્ય જ્ઞાન વિશેષોમાં જ નિત્યનું ભાન અને જ્ઞાન થાય છે. ભલે એ બદલાય છે, પણ દરેક જ્ઞાન વિશેષ, દરેક જ્ઞાનની પર્યાય એ જાણવા વાળી છે. કોઈ જ્ઞાનની પર્યાય ખાલી નથી, આવો આપણે વિચાર જ નથી કર્યો. કે દરેક સમયે થતી જ્ઞાનની પર્યાય, એમાં કેટલીક પર્યાયો જ્ઞાન ન કરતી હોય એવી ખાલી હોય એવું બને? એવું ન બને. તો દરેક જ્ઞાનની પર્યાય એ જ્ઞાન સહિત છે, એટલે એમાં એક જ્ઞાન છે, એ ખાલી નથી. તો એ જ્ઞાન કરે છે તો સ્વ અને પર બંનેનું જ્ઞાન કરે છે, એવી એ જ્ઞાનની પર્યાય છે. જીવ આ વાતનો સ્વીકાર કરે કે દરેક સમયે એ સ્વ પર પ્રકાશક જ છે, પણ એનું લક્ષ્ય, એનો ઉપયોગ કદાચ બહારમાં છે, તો એને ખ્યાલ નથી આવતો કે એ સ્વને પ્રકાશી રહ્યો છે. વાસ્તવમાં તો એ દરેક સમયની જ્ઞાનની પર્યાય એ જ્ઞાન સહિત છે, એમાં એને સ્વ અને પર બંનેનું જ્ઞાન છે, પણ અજ્ઞાનીને એ ખ્યાલ નથી કે એ જ્ઞાનની પર્યાય દ્વારા જ એ પોતે પોતાનો નિર્ણય કરે છે, પોતાને જાણે છે, પોતાને અનુભવે છે. એટલે લક્ષ્ય બહારમાં છે ને, એટલા માટે મિથ્યાત્વમાંથી સમ્યક થવામાં કોઈ સમય વચ્ચે થતો જ નથી. પહેલી પર્યાય જે મિથ્યાત્વની 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 આમ ચાલી આવતી હતી, એ એકદમ સમ્યક્ત્વની થઈ જાય. કઈ રીતે થઈ જાય? ધ્રુવ લક્ષ્ય થતા એ થઈ જાય છે. કેમ કે પર્યાયમાં તો એ બંનેને જાણે, બંનેને પ્રકાશે, એવું સતત થઈ રહ્યું છે. એનું એમાં લક્ષ નથી, એનો ઉપયોગ વારમાં ફરે છે, એથી કરીને કાંઈ અંદર વસ્તુ બદલાઈ જાય છે એમ નથી. એટલે આ પલટતી પર્યાય જે અનિત્ય છે, નિત્ય નથી, એ જ્ઞાન વિશેષો, એ જ્ઞાનની પર્યાયો થી મને શું છે એવું જે કહે છે, એ તો જ્ઞાની છે, મિથ્યાદ્રષ્ટિ છે, કે સમજ્યો જ નથી કે ભાઈ આ જ જ્ઞાનની પર્યાય, વર્તમાન એક સમયની પર્યાય, એમાં જ તને નિત્યનો અનુભવ થાય છે, ને તું એને માનવાની ના પાડે, એને છોડવાની વાત કરી, ગાંડો થયો છે શું? જેના દ્વારા તારે નિત્યનો નિર્ણય કરવો છે, જે નિત્યને જાણવું છે, નિત્યને અનુભવવું છે, નિત્યની દ્રઢતા કરવી છે, એવી એ જ્ઞાનની પર્યાય એ અનિત્ય છે, ને તું એને છોડવાની ક્યાં વાત લઈને બેઠો છે? એ જ્ઞાન વિશેષોથી મને શું છે? અરે ભાઈ, એનાથી જ તને બધું છે. એ જ્ઞાન વિશેષો એ જ્ઞાનની પર્યાય છે, એમાં તો તને નિત્યનું જ્ઞાન થાય છે. આવી વસ્તુ વ્યવસ્થા છે. ગુરુદેવે કેટલું સરસ રીતે અહીંયા સમજાવ્યું છે કે છે કે આવી જ વસ્તુ વ્યવસ્થા છે. ફરીથી લઈએ, અનાદિનું પર્યાય અપેક્ષાએ ક્ષણે ક્ષણે વસ્તુનું બદલવું પલટવું એ તો સહજ છે, એ તો થાય જ છે. અનિત્ય જ્ઞાન વિશેષોનું થવું, એવી જ્ઞાનની પર્યાયોનું થવું એ જ્ઞાનનું સહજ છે, જ્ઞાનનો એ સ્વભાવ છે. અને હવે કહે છે કે અને એ બદલતા અનિત્ય જ્ઞાન વિશેષોમાં જ, એ પર્યાયમાં જ નિત્યનું ભાન અને જ્ઞાન થાય છે. આવી જ વસ્તુ વ્યવસ્થા છે. છતાં આ પલટતા અનિત્ય જ્ઞાન વિશેષોથી મને શું છે, આવી વાત કરે છે. અને એમ માનીને અજ્ઞાની અનિત્ય જ્ઞાનની દશાઓના ત્યાગ, એટલે એ જ્ઞાનની પર્યાયનો અસ્વીકાર, જ્ઞાનની એ દશા છે ને, એ અનિત્ય દશાઓ બધી છે એ તો જ્ઞાનની છે, એમાં જ્ઞાન થાય છે ને, તો એ જ્ઞાનની દશાઓનો સ્વીકાર ન કરવો, એને છોડવી, એનો ત્યાગ કરવો, એ દ્વારા વાસ્તવમાં તો એ પોતાનો નાશ કર્યો છે. તેને નિત્યપણું પણ રહેતું નથી, કેમ કે નિત્યપણાનું જ્ઞાન કરનારી પર્યાય વિશેષનો તો એને ત્યાગ કરી દીધો, પછી એને નિત્યપણાનો અનુભવ ક્યાંથી થશે. એક નિત્ય જ હું છું એમ માનીને અનિત્ય પર્યાયને છોડે છે, એટલે જ્ઞાનમાંથી કાઢી નાખે છે, તેને નિત્ય વસ્તુને પકડવાની, ગ્રહણ કરવાની દશા જ રહેતી નથી. હું પછી ક્યાંથી શેમાં પકડશે એને, અને તેથી તેને નિત્ય ધ્રુવની દ્રષ્ટિ જ થતી નથી, અર્થાંત તે મિથ્યા દ્રષ્ટિ જ રહે છે, નાશ પામે છે. તો એક ન્યાયને પણ આપણે ખોટી રીતે સમજવા જઈએ ને તો મિથ્યાત્વ સિવાય બીજું કાંઈ પડે નહીં. વસ્તુના સ્વરૂપને ક્યાં કઈ રીતે સમજવાનું છે એમાં જરાક પણ પ્રમાદ સેવીએ અને આમ પણ માનીએ તો ચાલે, એમાં શું, હવે આટલી નાની વાત ન સમજીએ તો કાંઈ વાંધો નહીં એમ માની. અને ઘણા લોકો પ્રમાદ સેવે છે અને બાહ્ય ક્રિયામાં વધારે ધ્યાન આપે છે તો એ મિથ્યા દ્રષ્ટિ જ રહી જાય છે, કે આ ન સમજીએ તો શું વાંધો, હવે નિત્ય ને નિત્ય ન સમજ્યા તો શું ફેર પડી જવાનો છે. છેવટે તો કરવાનું તો આ જ છે ને, કે એમ કરી અને આપણે વ્રત તપ કરો, એના સિવાય બીજું કાંઈ ધર્મ નથી, આ બધું તો હવે ચોપડીમાં રહ્યું. પણ ભાઈ તમે એ દ્વારા શું કરી રહ્યા છો, તમને ખ્યાલ છે કે નિત્ય ને અનિત્ય શું છે, પોતાના સ્વરૂપને જેમ છે તેમ નથી સમજતા. અને એક વસ્તુને પણ જો છોડી દો છો તો કેટલો મોટો અનર્થ થઈ જાય, મિથ્યા તો ક્યાંથી જશે ભાઈ, મિથ્યા દ્રષ્ટિ જ રહી જવાનો છે. 402 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં આગળ વિસ્તાર કરતા કહે છે કે વસ્તુ સ્વરૂપ અનેકાંતમય છે, તે નિત્ય અનિત્ય બે છે. ધર્મી જ્ઞાની સ્યાદવાદી પોતાની જ્ઞાન માત્ર વસ્તુ, જ્ઞાન સામાન્યથી નિત્ય હોવા છતાં એની વર્તમાન વર્તતી જ્ઞાન દશાથી તે અનિત્ય છે એમ બરાબર જાણે છે. એને નિત્ય પોતે છે છતાં અનિત્ય વર્તતી પર્યાય છે એનો એને બરાબર સ્વીકાર છે કે એવું પણ છે. એ અનેકાંત દ્વારા વસ્તુના સ્વરૂપને સમજે છે, એટલે ધ્રુવથી પોતાનું નિત્યપણું છે એ તો છે જ, પણ સાથે સાથે ને સાથે અનિત્ય એવી આ જ્ઞાનની પર્યાય સમય સમય બદલાતી, એક સમયનો જેનો કાળ છે, એક સમયનું જ માત્ર જેનું રહેવાપણું છે એનું એને ભાન છે અને બરાબર એ જાણે છે, એવી એ દશાને એ બરાબર જાણે છે. એટલે એને પોતાના જ્ઞાન માત્ર ભાવનો નાશ થતો નથી. જ્ઞાન માત્ર ભાવને જ્ઞાન વિશેષ પણ છે એમ નિત્ય અનિત્ય બેયને સ્વીકારી નિત્ય ઉપર લક્ષ કરતો થકો, નિત્યના આશ્રયે પ્રવર્તતો, અનિત્ય એવી પર્યાયમાં તે સ્વ આત્મજનિત આનંદ અને શાંતિને અનુભવે છે. અનિત્ય એવી પર્યાયમાં પોતાના આત્મામાંથી આવતો, પોતાના આત્મામાંથી ઉદ્ભવતો આનંદ અને પોતાના આત્મામાંથી ઉદ્ભવતી શાંતિને એ અનુભવે છે, પર્યાયમાં અનુભવે છે, અનિત્ય એવી પર્યાયમાં અનુભવે છે. પણ જ્યારે એનો સ્વીકાર જેમ છે તેમ થાય તોય અનુભવે ને કે આ પર્યાય છે અને એ દરેક સમયની વર્તમાન પર્યાય છે. એ જ વખતે એ જ્ઞાનની પર્યાય સ્વને પણ જાણે છે કે આ હું છું. જો બહુ વધારે તત્વજ્ઞાન ન સમજાયું હોય ને તો સહેલાઈથી એમ પણ સમજાય કે આ હું છું, એ ક્યારે કોઈને જાય છે, કોઈની જીભને એ ચાલી જાય છે. બીજી રીતે વિચાર કરીએ, આપણે એમ કહ્યું ને પર્યાય છે એ સ્વ અને પર બંનેને એક જ સમયમાં જાણે છે, સ્વ પર પ્રકાશક. એટલે અનિત્ય એવી પર્યાય સ્વને પણ જાણે છે અને પરને પણ જાણે છે, અને પરને જાણે છે તો પરનું લક્ષ કરીને રહ્યો છે, તો એથી કઈ પોતે છે એ તો ચાલી જતું નથી, પોતાનું નિત્યપણું રહે છે. આ બધી વાત તો આપણે કરી, પણ એક બીજી વાત સહેલાઈથી સમજવા માટે કહીએ તો ક્યારે એને એવું થાય છે કે આ હું છું એ ચાલ્યું જાય? હું તો તરત જ છે, એ હું જે કહે છે એ એના જ્ઞાનની પર્યાય એ એને હું જાણે છે એટલે નિત્યને જાણે છે, ત્યારે તો એ હું પણ પડ્યું છે, નહીતર હું ક્યાંથી આવત? એ હું જે કહે છે, કોઈ પણ પર્યાયમાં રહેલો જીવ એ હું જે કરે છે, ભલે એને શબ્દો ના આવડતા હોય છતાં એ હું પણ તો પડ્યું છે ને. આ તિર્યન છે એને બોલતા ના આવડતું હોય છતાં એ હું તો એની અંદર પડ્યું જ છે. એટલે હું આપણે શબ્દ દ્વારા જે કહીએ છીએ હું પણ, એ હું કોણ એનો વિચાર નથી કરતો, એ હું છે એ સ્વનું જ્ઞાન એને દરેક પર્યાયમાં છે જ. કોઈ પણ પર્યાય વખતે હું પણ નથી એમ તો છે જ નહીં ને, ભલે ને વારમાં ગમે ત્યાં લક્ષ કરીને ગયો હોય ત્યારે એ હું નો નાશ થઈ જાય છે. હું એટલે નિત્ય વસ્તુ જે છે એનો તો કઈ નાશ તો છે જ નહીં, અને એ વખતે છે. પરને જાણે, પરનું જ્ઞાન કરે, પરમાં રુચિ કરે, પરમાં રસ લે, ગમે તે કરતો હોય ત્યારે એ પોતે હું એ તો છે જ. એ હું ન હોય તો પછી બારમાં પરમાં કરવા જવા વાળો કોણ? એમ કે આ હું કોમ્પ્યુટર ચલાવું છું, કોમ્પ્યુટર ચલાવનારો હું છું ત્યારે વાત થઈ ને, ભલે ને એનો મિથ્યા ભાવ છે, પણ એ મિથ્યા ભાવમાં રાચી રહેનારો એ વખતે અસ્તિત્વમાં તો છે જ, એટલે એ તો નિત્યપણું તો છે જ, અને એ નિત્યપણું એને એ જ વખતે છે. દરેક અનિત્ય પર્યાયની અંદર, અનિત્ય પર્યાય જ્ઞાનની પર્યાયની અંદર એને જે હું જે છે એ નિત્યપણું તો પડ્યું છે, પણ એ રીતે એ વિચાર નથી કરતો. થોડોક શાંત થઈને વિચારે ને તો એને થાય કે હું પોતે 24 કલાક પોતે પોતાની સાથે જ જીવી રહ્યો છે, પોતાને છોડીને જીવતો નથી, નિત્યપણાને છોડીને તો ક્યાં એ રહ્યો જ છે. ભાઈ જરાક વધારે દ્રષ્ટિ કર ને કે આ હું નિત્ય, પછી કેવો છું નિત્ય એમ જરાક વિચાર કર ને તો બધું સહેલું થઈ જશે. અને એ બધો વિચાર જે થાય છે દરેક સમયે સમયે થાય છે, તો એ સમયે સમયે થનારી એ વર્તમાન વર્ત વર્તતી એ બધી પર્યાયો છે, જ્ઞાન વિશે શું તો છે. શું કહે છે અહીંયા કે અનાદિથી જીવને સ્વસ્વરૂપની ભ્રમણા છે. હવે ભ્રમણાનો નાશ કરી નિર્ભ્રાંત થવું, ભ્રાંતિ રહિત થવું, એ પણ બદલા વિનાશી રીતે થાય. ભ્રાંતિ સહિત છે અને ભ્રાંતિ રહિત થવું એ પણ બદલાવ જ છે ને. એટલે પર્યાયનું પલટવું આ તો સરળ વાત છે ભાઈ, તું પર્યાયને ન માને એ ક્યાંથી ચાલવાનું છે, અને પર્યાયમાં જ બધું થાય છે. ધ્રુવ તો ધ્રુવ તરીકે રહ્યું છે, ધ્રુવનો સ્વીકારે પર્યાય કરે છે, એટલે ને એક સમયમાં, પણ એક સમય માટે પણ જે પલટો આવ્યો એ ક્યાં આવ્યો? પર્યાયમાં તો એ જણાયું, વસ્તુ તો ધ્રુવ રહી છે. પરમ આનંદ સ્વરૂપ ધર્મ અને મોક્ષ એ પણ પર્યાય છે. પરમ આનંદ સ્વરૂપ ધર્મ અને મોક્ષ, પૂર્ણ દશા, શુદ્ધ પૂર્ણ દશા એ પણ પર્યાય છે, સિદ્ધ એ પણ પર્યાય છે. નમસ્કાર મંત્રનું ઘણાને બહુ જ મહાત્મ્ય હોય છે, અને નમસ્કાર મંત્રનું મહાત્મ્ય તો બધાને હોવું જ જોઈએ, કેમ કે એ અનાદિનો છે. પણ એ નમસ્કાર મંત્રને વાસ્તવમાં એ જાણે તો એને એ ખ્યાલ આવે કે એમાં એ જીવની પર્યાય છે, એમાં એ જીવની પર્યાય છે, સિદ્ધની પર્યાય છે, અરિયંતની પર્યાય છે, અને સાધુની ત્રણ પર્યાય છે. અને ક્રમ પણ એવો છે, ક્રમ પણ એવો જ છે કે સાધુની ત્રણ પર્યાયમાંથી કોઈ એક પર્યાય પહેલા, એ પછી અરિયંતની પર્યાય, અને પછી સિદ્ધની પર્યાય, એમ પૂર્ણ દશા પ્રાપ્ત થાય છે. એટલે એવી પૂર્ણ દશા અને એ વંદન કરે છે. એ વંદન કોને કરે છે? વાસ્તવમાં તો એ પૂર્ણ દશા જે પ્રાપ્ત જેમણે કરી છે એને વંદન કરે છે. એટલે કે દશા જેણે પ્રાપ્ત કરી છે એને, એ દશા પ્રાપ્ત કરી શકે છે એ વાત પણ એમાંથી જ નીકળે છે કે એવી દશા પ્રાપ્ત થાય છે ને. તો જીવની એ દશા છે તો દરેક જીવને એવી પ્રાપ્ત થાય ને, એ ત્રણ પ્રકારની દશા જીવને પ્રાપ્ત તો થાય જ. સાધુની દશા, અરિયંત દશા અને સિદ્ધ દશા દરેક જીવને પ્રાપ્ત થાય, જીવની તો એ દશા છે. તો એ પર્યાયનો જો તું સ્વીકાર ન કરે તો પછી તને એનો સ્વીકાર નથી, તને નૌકાર મંત્રનો સ્વીકાર નથી. અહીંયા કહ્યું ને કે આનંદ સ્વરૂપ ધર્મ અને મોક્ષ એ પણ પર્યાય છે, એટલે એના ઉપરથી આ વાત યાદ આવી કે ભાઈ આ નવકાર મંત્રમાં જે જણાવ્યું છે એ પણ બધી પર્યાય છે, અને એ પર્યાય જે છે એ દશાને તું નમસ્કાર એટલા માટે કરે છે કે તને એવો અહોભાવ આવ્યો છે, તું સાધક છો એટલે તને એનો નમસ્કાર કરવાનો ભાવ આવે છે. સાધક નથી અને જો તું નમસ્કાર કરે છે તો એમાં કાંઈ નમસ્કાર થતો એ નથી, સમજ્યો જ નથી એના સ્વરૂપને પોતાને, એ સ્વરૂપ જે છે એ પોતાની દશા છે અને એ ક્રમમાં પોતે એ દશાને પ્રગટ કરવાનો છે. એવો જો સાધક છો તો બરાબર છે કે તને અહોભાવ આવે, પણ તું સાધક જ નથી, આ પોતાની દશા છે એમ માનતો નથી, નવકાર મંત્રને પોતાની અવસ્થા સમજતો નથી, તો પછી તને અહોભાવે શું આવવાનો? તું તો આમ ના મમસ્તો બોલવા ખાતર નવકાર મંત્ર બોલે છે ને, એથી તને શું લાભ? કાંઈ લાભ નથી કરતો. એ પર્યાય છે અને એ પર્યાય તારે એ જ ક્રમમાં પ્રગટ કરવાની છે, બીજો કોઈ ક્રમ નથી. પહેલા સાધુ, સાધુના ત્રણમાંથી કોઈ પણ એક પર્યાય, તે પછી હરિયંતની પર્યાય, તે પછી સિદ્ધની પર્યાય. આ સનાતન જૈન દર્શન છે અને એ પોતાનું જ સ્વરૂપ છે, અને આવું પોતાનું સ્વરૂપ છે એ જીવનું સ્વરૂપ છે, એટલે જૈન દર્શનનો ક્યારેય નાશ ન થાય. કેમ કે એવા પોતાના જીવના સ્વરૂપને કહેવા વાળું આ દર્શન જૈન દર્શન છે, જૈન દર્શનનો ક્યારેય નાશ થતો જ નથી. આ બધું પર્યાયમાં જ છે, નાશ થાય છે એ અવસ્થાનો નાશ થાય છે, પણ મૂળ વસ્તુનો ક્યાં નાશ થાય છે, આત્માનો ક્યાં નાશ થાય છે? તો આત્મા છે તો ધર્મ છે. એટલે ગુરુદેવ અહીંયા એ વાત કરે છે કે ધર્મ અને મોક્ષ એ પણ પર્યાય છે. હવે જો પર્યાયને જ ઉડાડી દે તો આ કાંઈ રહેતું નથી. બદલવું એ જો વસ્તુનો સ્વભાવ ન હોય તો દુઃખથી મુક્ત થવા પણ રહેતું નથી. તેથી પલટતી જ્ઞાનની દશાને નહીં માનનાર, અવસ્થાને ઉડાડીને અંતરંગમાં જે શુદ્ધ ધ્રુવ નિત્ય છે તેને પણ પામતા નથી. પર્યાયને ઉડાડી દઈને પોતે નિત્ય ધ્રુવ સ્વરૂપ છે એને એ પ્રાપ્ત કરી શકતા નથી, અર્થાંત શુદ્ધનો અનુભવ કરી શકતા નથી. કેમ કે અનુભવ તો પર્યાયમાં જ થાય છે, પરંતુ ધર્મી જ્ઞાની તો આ વાત બરાબર જાણે છે, એ કાંઈ વસ્તુના સ્વરૂપને નથી સમજ્યો એમ નથી. એટલે એ તો દ્રવ્ય અને પર્યાયને યથાર્થ જેમ છે તેમ જાણે છે. એટલે એવો ધર્મી જ્ઞાની તો અનિત્યને અનિત્ય જાણે અને નિત્યને નિત્ય જાણે. અનિત્યને અનિત્ય જાણતો અને નિત્યને દ્રષ્ટિમાં લેતો અનેકાંત દ્રષ્ટિ દ્વારા પોતાના સ્વરૂપને જાણે, અનુભવે છે અને પોતાનો નાશ થવા દેતો નથી. તો આ રીતે આ 14મો બોલ અહીંયા પૂરો થયો. હવે સમયસારમાં આગળ આ 14મો બોલ પૂરો થાય છે ત્યાર પછીથી કહે છે, કૌંસમાં લખ્યું છે કે અહીં તત અતત્ના બે ભંગ, એક અનેકના બે ભંગ, સત અસતના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આઠ ભંગ અને નિત્ય અનિત્યના બે ભંગ, એમ બધા મળીને 14 ભંગ થયા. આ 14 ભંગોમાં એમ બતાવ્યું કે એકાંતથી જ્ઞાન માત્ર આત્માનો અભાવ થાય છે અને અનેકાંતથી આત્મા જીવતો રહે છે. આ દરેક ભંગમાં આ વાત બરાબર આવી, અર્થાંત એકાંતથી આત્મા જે સ્વરૂપે છે તે સ્વરૂપે સમજાતો નથી, સ્વરૂપમાં પરિણમતો નથી અને અનેકાંતથી તે વાસ્તવિક સ્વરૂપે સમજાય છે, જણાય છે, અનુભવાય છે અને સ્વરૂપમાં પરિણમે છે. હવે કહે છે કે અહીં નીચે પ્રમાણે 14 ભંગોના કળશ રૂપે 14 કાવ્યો પણ કહેવામાં આવે છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને એવા 14 કાવ્યો કહ્યા છે, એટલે કે 14 કળશ કહ્યા છે. તો હવે કળશ 248. બાહ્યાર્થ પરિમિત ઉજ્જિત નિજ પ્રવ્યક્તિ રિક્તિ ભવત વિશ્રાંતમ પરરૂપ એવ પરિતો જ્ઞાનમ પશોહો સિદ્ધિ યત તત તત્દિ ઇહ સ્વરૂપત ઇતિ શાદવાદીન તત પુનઃ દુરોન્મગ્ન ઘન સ્વભાવ ભરત પૂર્ણમ સમુન્મ ઉજ્જતિ. શ્લોકના અર્થમાં કહે છે કે બાહ્ય અર્થ હી પરિપિતમ, બાહ્ય પદાર્થો વડે સમસ્તપણે પી જવામાં આવેલું પૂજિતની જ પ્રવ્યક્તિ રિક્તિ ભવત, પોતાની વ્યક્તિને પ્રગટતાને છોડી દેવાથી ખાલી એટલે શૂન્ય થઈ ગયેલું, પરિત પરરૂપે એવ વિશ્રાંતમ, સમસ્તપણે પરરૂપમાં જ વિશ્રાંત અર્થાંત પરરૂપ ઉપર જ આધાર રાખતું એવું, પશોહ જ્ઞાનમ પશુનું જ્ઞાન, તિરેન્દ જેવા એકાંતવાદીનું જ્ઞાન સિદ્ધિ નાશ પામે છે. શ્લોકના પહેલા ભાગમાં શું કહ્યું? એમ કહ્યું આચાર્ય ભગવાને કે બાહ્ય પદાર્થો વડે સમસ્તપણે પી જવામાં આવેલું, હવે કઈ જ્ઞાન બાહ્ય પદાર્થો વડે પી જવામાં આવ્યું હોય એમ નહીં, એને રૂપક દ્વારા એમ સમજાવવામાં આવ્યું છે કે માત્ર બાહ્યમાં ને બાહ્યમાં રાચી રહ્યું છે તો એ બાહ્ય પદાર્થો વડે એ જ્ઞાન પી જવામાં આવ્યું છે, એને અંતરદ્રષ્ટિ નથી, એને એનું જ્ઞાન જે છે પરલક્ષી જે થયું છે તો એને માટે એવા રૂપક તરીકે શબ્દો વાપર્યા છે કે બાહ્ય પદાર્થો વડે સમસ્તપણે પી જવામાં આવેલું. બીજું, પોતાની વ્યક્તિને પ્રગટતાને છોડી દેવાથી ખાલી થઈ ગયેલું, એટલે પોતાનું જેવું સ્વરૂપ છે એને છોડી દીધું છે, અનેકાંતથી સ્વીકારે તો પોતાના સ્વરૂપને બરાબર જેમ છે તેમ સ્વીકાર્યું હોય, પણ એકાંતથી લીધું હોય તો એને શું કર્યું હોય, એક અંશને છોડી દીધો હોય ને, એટલા માટે અહીંયા કહે છે કે પોતાની વ્યક્તિને પોતાની પ્રગટતાને છોડી દેવાથી ખાલી થઈ ગયેલું, શૂન્ય થઈ ગયેલું. અને ત્રીજું કહે છે કે સમસ્તપણે પરરૂપમાં જ વિશ્રાંત, એટલે કે પરરૂપ ઉપર જ આધાર રાખતું એવું પશુનું જ્ઞાન, એવા જ્ઞાનને પશુનું જ્ઞાન કહ્યું, તિર્યંજનું જ્ઞાન કહ્યું, તિર્યંજ જેવા એકાંતવાદીનું જ્ઞાન એ નાશ પામે છે. આગળ શ્લોકના બીજા ભાગમાં કહે છે કે સ્યાદવાદીના તત પુનઃ, અને સ્યાદવાદીનું જ્ઞાન તો યત તત તત ઇહ સ્વરૂપત તત ઇતિ, જે તત છે તે સ્વરૂપથી તત છે એવી માન્યતાને લીધે દૂર ઉન્મગ્ન ઘન સ્વભાવ ભરત, એટલે અત્યંત પ્રગટ થયેલા જ્ઞાનઘન રૂપ સ્વભાવના ભારથી પૂર્ણમ સમન્મતિ, એટલે પૂર્ણ ઉદિત પ્રગટ થાય છે. બીજા ભાગમાં શું કહ્યું? પેલું તો એકાંતવાદીનું જ્ઞાન, એને તો પશુનું જ્ઞાન કહી દીધું, એને તો પશુ સાથે સરખાવી દીધા, જે એકાંતે વસ્તુના સ્વરૂપને માને છે એના જ્ઞાનને પશુનું જ્ઞાન કહ્યું, અને એનાથી વિરુદ્ધ જે અનેકાંત દ્વારા માને છે એટલે કે સ્યાદવાદીનું જે જ્ઞાન છે તે, એની વાત કરતા કહે છે કે સ્યાદવાદીનું જ્ઞાન તો જે તત્ છે તે સ્વરૂપથી તત છે, અર્થાંત દરેક તત્વને વસ્તુને સ્વરૂપથી તત્પણું છે, દરેક વસ્તુને તેના સ્વરૂપથી તેપણું છે, તત્પણું એટલે તેપણું. શું આ સ્યાદવાદીનું જ્ઞાન શું માને છે? કે જે તત છે તે સ્વરૂપથી તત છે, અન્ય રૂપથી નહીં, સ્વરૂપથી તત છે, અન્ય રૂપથી તો અતત છે. સ્યાદવાદીનું જ્ઞાન શું માને છે? કે જે તત છે તે સ્વરૂપથી તત છે, અન્ય રૂપથી તત નહીં, અન્ય રૂપથી તો અતત છે, અર્થાંત દરેક તત્વને વસ્તુને સ્વરૂપથી પોતાના રૂપથી તેપણું છે, તત્પણું છે એવી માન્યતાને લીધે અત્યંત પ્રગટ થયેલા જ્ઞાનઘનરૂપ સ્વભાવના ભારથી સંપૂર્ણ ઉદિત પ્રગટ થાય છે, એવી માન્યતા સહિત એ જ્ઞાન પ્રગટ થાય છે. પેલાને તો ઊંધી માન્યતાઓ બધી હતી એકાંતવાદીને, અને એ એકાંતવાદીનું જ્ઞાન તો પશુનું જ્ઞાન કહ્યું, નહીં તો નાશ પામવા વાળું કહ્યું. જ્યારે આ જ્ઞાન જે છે એમાં તો સવળી માન્યતા છે કે જે સ્વરૂપ છે એ સ્વરૂપથી તત્પણું છે. આ પહેલો બોલ લીધો છે ને એટલે તત્પણાની વાત છે, આ પહેલા બોલમાં આપણે તત્પણાની જે વાત કરી એની ઉપરનું આ કાવ્ય છે. એટલે આ પહેલો કળશ જે છે, 14 કળશ કયા છે એમાં આ પહેલો કળશ છે, એમાં તત્ની વાત લીધી છે. એટલે જે સ્વરૂપથી તત્પણું છે એ જ્ઞાનીને છે, અને એ જ્ઞાનઘન સ્વભાવના ભારથી, એટલે એને એવું જ્ઞાન છે માટે એ પૂર્ણપણે એ પ્રગટ થાય છે. એકાંતથી માન્યતા કરવામાં આવે તો એ જ્ઞાન કેવું છે એની વાત પહેલા કરી અને પછી અનેકાંત દ્વારા એને સમજવામાં આવે તો એ કેવું છે એ વાત કરી. આ જ્ઞાન નાશ પામતું નથી, એ ઉદિત થાય છે, સંપૂર્ણ ઉદિત થાય છે, પ્રગટ થાય છે અને એમાં જે સ્વરૂપ છે એનાથી એને તત્પણું છે. હવે પરથી અતત્પણું છે એ વાત આમાં ગર્ભિત છે પણ એ અહીંયા નથી લીધી. આ પહેલું કળશ કાવ્ય છે, પહેલા કળશની અંદર એ વાત નથી, એ પછીના કળશમાં આવશે. એટલે આપણે જે 14 બોલ કર્યા એ દરેક ઉપર પાછાઓ એક એક કળશ લખ્યો છે અને એ કળશ દ્વારા હજી આપણને એમ થશે કે આટલું 14 બોલ કરતા તો કેટલો બધો સમય ગયો. આપણે ટીકાના 17 ભાગ કર્યા તો હજી આચાર્ય ભગવાનને એવું તો શું બાકી રહી ગયું હશે અને ગુરુદેવ આમાંથી એવું તો શું સમજાવશે પ્રશ્ન થાય આપણને. પણ હજી જે વાત આવશે એમાંથી ઘણો ઓગાળ થાય એવી બધી વાતો છે એવો આ કળશ છે. તો આ કળશનો અર્થ કર્યો. હવે કળશનો ભાવાર્થ આપણે લઈએ. અહીંયા કહે છે કે કોઈ સર્વથા એકાંતી તો એમ માને છે કે ઘટ જ્ઞાન ઘટના આધારે જ થાય છે. એટલે ઘડાનું જ્ઞાન એ ઘડાના આધારે જ થાય છે. ઘડો છે તો ઘડાનું જ્ઞાન થાય છે. ઘટ જ્ઞાન ઘટના આધારે જ થાય છે. માટે જ્ઞાન સર્વ પ્રકારે જ્ઞેયો પર જ આધાર રાખે છે. ઘડો છે તો ઘડાનું જ્ઞાન થાય છે. એટલે જ્ઞાનનો આધાર શું? જ્ઞેય. સામે જ્ઞેય છે તો એવું જ્ઞાન થાય છે. એટલે કહે છે કે માટે જ્ઞાન સર્વ પ્રકારે જ્ઞેયો પર જ આધાર રાખે છે. આવું માનનાર એકાંતવાદી છે અને એવા એકાંતવાદીના જ્ઞાનને તો જ્ઞેયો પી ગયા છે. જો શરૂઆતમાં પેલું જ્ઞેયો પી ગયાની વાત કરીને એ આ રીતે જ્ઞેયો પી ગયા છે. કેમ કે એને શું છે કે જ્ઞેય છે તો એવું જ્ઞાન થયું. એટલે એનું જ્ઞાન પોતાને આધારિત છે, સ્વને આધારિત છે, જ્ઞાનનો એ સ્વભાવ છે, એ બધી વાત એને ઉડાડી દીધી અને એને એને બધી ક્રેડિટ કોને આપી દીધી? જ્ઞેયોને આપી દીધી. એટલે એનો અર્થ શું થયો કે એના જ્ઞાનને તો જ્ઞેયો પી ગયા છે. જ્ઞેયો જાણે કે એના જ્ઞાનને લઈ લીધું હોય, કંટ્રોલ કરી દીધું હોય એમ થઈ ગયું. એના જ્ઞાનને તો જ્ઞેયો પી ગયા છે. પછી એને પોતાનો જ્ઞાન સ્વભાવ છે અને એ જ્ઞાન સ્વભાવને કારણે એ જાણે છે એ વાત તો અંદર છે નહીં. એ તો જ્ઞેય ઉપર જ આધાર રાખીને સમજે છે કે આ જ્ઞેય છે એટલે એવું જ્ઞાન થાય છે. એટલે એને માટે એમ શબ્દ વાપર્યા કે એના જ્ઞાનને તો જ્ઞેયો પી ગયા. કેટલી વાત સરસ રીતે સમજાવી છે. જ્ઞાન પોતે કાંઈ ના રહ્યું, એના જ્ઞાનને જ્ઞેયો પી ગયા. જ્યારે ત્યાગવાદી તો એમ માને છે કે જ્ઞાન પોતાના સ્વરૂપથી, તત્ સ્વરૂપથી જ, જ્ઞાન સ્વરૂપથી જ પ્રગટ થાય છે. એ પોતાના જ્ઞાન સ્વરૂપે જ છે, તત્ સ્વરૂપે જ છે, એમ જ એ ભવન થાય છે, એમ જ રહે છે. જ્ઞેય આકાર થવા છતાં, એટલે કે જ્ઞેયોને જાણે છે છતાં, જ્ઞાનપણાને છોડતું નથી. પોતાનો જ્ઞાન સ્વભાવ છે એને એ છોડતો નથી. આવી યથાર્થ અનેકાંત સમજણને લીધે સ્યાદવાદીને જ્ઞાન અર્થાંત જ્ઞાન સ્વરૂપ આત્મા પ્રગટ પ્રકાશે છે. પંડિતજીએ બહુ સુંદર અર્થ કર્યો છે, બહુ ભાવાર્થ સરસ કર્યો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. સમયસાર પૂરું થયા પછીથી આ પરિશિષ્ટ શરૂ થયું. મેં પહેલા ઘણાને એમ થયું હશે કે સમયસાર પ્રાપ્ત થઈ ગયું. હવે એમ લાગે છે ને કે પરિશિષ્ટમાં તો કેટલું બધું ભર્યું છે અને એમાં પાછું ગુરુદેવે તો કેટલો બધો વિસ્તાર કર્યો છે.
જયતે પ્રણમ પદતે વરતે જયતે.